તારીખ 20/12/1987, પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 254 અને 255 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 201.
ગમે તેથી એ વિષયની વ્યાખ્યા કરવામાં આવે વિષયનું સ્પષ્ટીકરણ વેદનથી જે સ્પષ્ટ થાય છે તે શબ્દોથી સ્પષ્ટ થતું નથી, શબ્દોથી તે સ્પષ્ટ થતું નથી, પણ વિચાર વિકલ્પથી પણ તે સ્પષ્ટ થતું નથી. આજે ચીજ બહુ ભાવતી ચીજ ખાધી, કાલેનું સ્મરણ કરવામાં આવે કે કાલે આ ચીજ બહુ સરસ બનાવી હતી અને એ ખાધી હતી, તો પણ ખાતી વખતે એના સ્વાદનું જે સ્પષ્ટીકરણ હતું તે ત્યાર પછીના વિચારનું સ્પષ્ટીકરણ નથી, વિકલ્પનું સ્પષ્ટીકરણ નથી. આ વિષય એટલા માટે લીધો છે કે મુમુક્ષુઓમાં પણ આ વિષય ચર્ચાય છે કે અનુભવને ખબર પડે કે નહીં, વિકલ્પને આવ્યા પછી અનુભવનો વિચાર કેવો આવે, અથવા વિકલ્પને આવ્યા પછી એને ખ્યાલ આવે કે આવો અનુભવ છે, ત્યારે વિકલ્પમાં સ્પષ્ટ થાય છે ને તે અનુભવમાં સ્પષ્ટ થાય છે. સ્પષ્ટીકરણ ક્યારે વેદનથી જે સ્પષ્ટ થાય છે એ વિચારથી પણ સ્પષ્ટ થતું નથી, વિકલ્પથી સ્પષ્ટ થતું નથી, અને જે વિચાર વિકલ્પથી સ્પષ્ટ થતું નથી એ શબ્દથી તો સ્પષ્ટ થવાનો સવાલ નથી, અથવા એમાં અસ્પષ્ટતા રહે ઓછું સ્પષ્ટ થાય એ સમજી શકાય એવો વિષય છે. એ દ્રષ્ટાંતે લીધું કે સુખદુઃખમાં આપણું જીવન પૂછવા જેવું પડતું, સુખદુઃખમાં આપણું વ્યાખ્યા આવે છે, શબ્દોમાં વ્યાખ્યા આવે છે કે નિરાકુલ પણ તે સુખ અને આકુલતા પણ તે દુઃખ, આકુલતાને દુઃખ એમ વ્યાખ્યા કહેવાય છે. તો આકુલતાના શબ્દ આકુલતાનું દુઃખ જેવી ભલે પરિભાષા કરે પણ છતાં દુઃખ દુઃખ રૂપે જે વેદનથી સમજાય એ શબ્દની વ્યાખ્યામાં સમજવામાં આવે નહીં, તો ખરેખર એ વેદનનો વિષય છે, એ માત્ર શબ્દનો વિષય રહેતા નથી. એવી જ રીતે તેમ પોતાની સ્વાનુભૂતિ થાય, અનંતકાળમાં મન થઈ ગયેલો નિર્વિકલ્પ સ્વસંવેદન રૂપ અનુભવ થાય, એના આત્માના સ્વભાવનો આનંદ સ્વભાવ અપૂર્વ આનંદ સ્વભાવ આહલાદ રૂપે અનુભવમાં આવે, એને નક્કી કરવા માટે બીજા કોઈને પૂછવું પડે કે આવો મને અનુભવ થયો એ સ્વાનુભવ હશે કે બીજું કાંઈ છે, તો એ વસ્તુને ખ્યાલમાં સમજવામાં આવી નથી. અતિન્દ્રિય અનુભવ છે, અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય જ્ઞાનનો સ્વાનુભવ તેને સ્વાનુભૂતિ કહેવાય છે. તો વચ્ચે માધ્યમ નથી, નિમિત્ત નથી, પરોક્ષ પણ નથી, એવો જે અતિન્દ્રિય અભિન્ન અનુભવ એની નિશંકતા કેટલી હોય કે એની નિશંકતા ચૌદ ભ્રમાણ ફરે પડે, એની એને શંકા પડે નહીં કે એની નિશંકતામાં કોઈ તડ પડે નહીં, એની નિશંકતા હોય છે. એટલે એ વિષયમાં કોઈની શંકાનું કે પૂછવાનો પ્રશ્નનો અવકાશ રહેતો નથી, પૂછવું પડતું નથી કે પૂછવાનો અવકાશ રહેતો નથી, કોઈથી નક્કી કરવાનું બીજા કોઈથી નક્કી કરવાનો વિષય નથી, પોતે જ નિશંકપણે પોતાના સ્વાનુભવને અનુભવને નિશ્ચિત રહે છે, નિશ્ચિત રહે છે, ચિંતા વિનાનું રહે છે અને અનિર્ણયને શંકા વિનાનું રહે છે. મુખ્યતા લીધી છે કે આ પ્રત્યક્ષ નિર્ણય થાય છે એ જ્ઞાન છે, શાસ્ત્રીમાં આવેલું જ્ઞાન જ નથી. બધું શીખવામાં કરતા વેદન એટલે કોઈ સાધારણ ચીજ નથી, પરંતુ વેદન એ કોઈ સાધારણ ચીજ નથી. ખરેખર તો મોક્ષ મારી ઉપયોગ છે, જે કઈ વેદન છે એટલો જ મોક્ષ માર્ગ છે. વિકલ્પ ઉઠે છે એટલે ભગવાન છે સાધક દશામાં, એટલે મિશ્ર દશા કહે છે સાધક ને, મિશ્ર દશા કહે છે. જેટલા અંશે બંધગાળ છે એનો નિષેધ નકાર કરતા છે, એનો અનાદર કરતા છે, શુદ્ધાત્માનો અબંધ પરિણામનો આદર કરતા છે, એમ છે. જેટલા શાસ્ત્રો લખાયેલા છે અને જેટલા જ્ઞાનીઓ આચાર્યો જે કઈ શબ્દોથી કહ્યું છે એ સંકેત માત્ર માં આવે છે, અને માત્ર સંકેત કરે છે એમ જ કહી શકાય છે. કેમ કે જે બહિર્ગલ્પ નો વિષય નથી એ શબ્દ નો વિષય તો કેમ થાય? જે બહિર્ગલ્પ નો વિષય નથી, અંતર્વિકલ્પ નો વિષય નથી, બહિર્વિકલ્પ નો વિષય નથી, માત્ર અતિન્દ્રિય પરિણામ નો વિષય છે, એને કેમ પ્રશ્ન વાક્ય એક શ્રદ્ધા કહી શકાય નહીં એવી ચીજ છે. જ્ઞાન વેદન બતાવે કેવી રીતે? મને આગળ બાળક રડે છે, એક વાંચું કાલે 6 મહિનાનું 8 મહિનાનું બાળક બોલતા ન શીખ્યું હોય રડે, એને પૂછે તમે ક્યાં દુઃખ થાય છે, હું કેમ કેટલું દુઃખ થાય છે, હું કેમ કેટલી વેદના થાય છે, શું સાચી પૈદા કરે તો દુઃખનો અનુભવ થાય છે, એને અશાંતિનો અનુભવ થાય છે. કહી શકે સ્પષ્ટ કહી શકે તો એ દુઃખ છે, નિંતર અને દુઃખ નથી એમ કહે છે. વિચાર કરી શકે તો દુઃખ છે, કહી શકે તો દુઃખ છે, નિંતર દુઃખ નથી એમ કહે છે. દુઃખ છે એ દુઃખ છે, એ વેદન નો વિષય છે. શ્વસન વેદન અને આનંદ છે, નિર્વિકલ્પ આનંદ છે, એ અતિંદ્રિય છે, એને કેવી રીતે ભાષામાં કહેવાય? એ ભાષામાં કહેવાની કોઈ ચીજ નથી. જ્ઞાન આજે મળે છે એની સંજ્ઞા આપે છે, એ બસ છે, બહુ છે. અને મોટી શુદ્ધ જ્ઞાનમાં એવી શક્તિ છે સંજ્ઞા પંચેન્દ્રિયના કે એ શબ્દમાં વાચક ઉપરથી વાચક સુધી પહોંચી જાય અંદરમાં. એમ કે આ જ્ઞાન તો આત્મા છે, આટલું જ કહે, જ્ઞાન તો આત્મા છે તો એના વાચી સુધી જાય. એનું વાંચ જ્ઞાન તો જ્ઞાન ભાવ છે, પ્રગટ જ્ઞાન ભાવ છે, જ્ઞાન તો પ્રગટ છે, જ્ઞાન પ્રગટ છે તો એની અંદર સ્વભાવ પણ પ્રગટ છે. તો કોઈ પ્રગટ અપ્રગતની અપેક્ષા એની નથી, પણ આ તો પર્યાયમાં છે એટલે એને પ્રગટ એમ કહીએ, પર્યાયમાં નથી એને અપ્રગત એમ કહીએ, દ્રવ્યમાં છે એને અપ્રગત એમ કહીએ. પણ દ્રવ્ય પર્યાય બંનેમાં છે, પ્રગટ અપ્રગટ કહે તો અવસ્થાનો વિષય છે, સ્વભાવનો વિષય નથી. પ્રગટ અપ્રગટ એ પર્યાયનો વિષય છે, સ્વભાવનો વિષય નથી. દીપચંદ્રી લીધું છે કે પ્રગટ અપ્રગટ તો અવસ્થાભેદ છે, સ્વભાવ તો જીવો છે તેવો છે, એવી શ્રદ્ધા તો સુખની ભૂલ છે. આમ કહી દીધું એવી શ્રદ્ધા સુખ આવો સ્વભાવ તમે શ્રદ્ધા એટલે હું પણ છે એમ તમે અસ્તિત્વમાં ગ્રહણ થાય તમે સુખ ઉપજશે. આત્મા બીજું કોઈ સુખ પૂરવાનો ઉપાય નથી. બધી બહુ કેટલી વાતો શાસ્ત્રમાંથી મોટી મુશ્કેલ પર એવી વાતો બધી છે કે એ શબ્દ સાધક છે, એનો અર્થ સાધ્ય છે, અથવા ગ્રહસ્થિત શબ્દ છે એ ગ્રહસ્થિત છે, એનું સમ્યક અવદાન સાધક છે, એને ભાવ સ્વરૂપ સાધ્ય છે. અર્થ સાધ્ય છે કે આ જ્ઞાન તો આત્મા એનો અર્થ સમજાવે તો કે અર્થ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે. અને રસ પડે એક રહસ્યવાળો વિષય સ્પષ્ટ કરીએ તો બેસે જે ભાવનાની મુખ્યતા આપે છે એની પાછળ બીજું રહસ્ય એ છે કે ભાવનાનો રસ આવે છે. જેની જેની ભાવના એનો એનો રસ અને પરિણામનો દોર આખો અને પરિણામમાં રહેલા રસના આધાર ઉપર છે. તમામ પરિણામનો દોર, સમસ્ત પરિણામનો દોર એ પરિણામમાં રહેલા રસ ઉપર છે. રસ છે એ પરિણામની શક્તિ છે. એટલે એ ભાવનાથી એ વાત કરવામાં આવે છે કે જ્યાં જેની ભાવના છે ત્યાં તેનો રસ છે. રાગરસ વાળાને રાગની ભાવના છે અને જ્ઞાન રસ વાળાને જ્ઞાનની આત્માની ભાવના છે. એટલી જે આત્મભાવના ઉપર વજન છે એની પાછળ રસ ખેંચવાની વાત છે, રસ બતાવવાની વાત છે. રસ વિના બધું શુષ્ક છે. શાસ્ત્રનું જ્ઞાન તો અનેક વિદ્વાનોને પંડિતોને થઈ શકે છે પણ જ્ઞાનનો રસ ઉપયોગ એ બીજી વાત છે, ભાવનામાં આવું એ પણ બીજી વાત છે. એ તો શુષ્ક જ્ઞાન થઈ જાય છે. આનું કારણ એ છે કે રસ વિહીન અને ભાવના વિહીન પરિણામ હોય છે. એટલે એને જ્ઞાન કહેતા નથી, એને અજ્ઞાન કહેવામાં આવે છે. અથવા એને સાધારણ અજ્ઞાન નહીં પણ એને મોટું અજ્ઞાન કહેવામાં આવે છે કે વિષય સામે આવ્યો છે. જ્ઞાનનો વિષય સામે આવ્યો અને જ્ઞાન નથી. જ્ઞાન રસ ઉપજે એવો વિષય સામે આવ્યો અને જ્ઞાન નથી, માટે એ મોટું અજ્ઞાન છે. રિયાનો જે વિષય સામે નથી આવ્યો એટલે એનો રસ નહીં ઉપજે તે સ્વાભાવિક છે, અસ્વાભાવિક નથી. પણ જેને જ્ઞાન રસ ઉપજે એવો વિષય સામે આવ્યો અને એને જ્ઞાન રસ ન ઉપજ્યો તો એ સ્વાભાવિક નથી, અસ્વાભાવિક કાર્ય છે. એટલે એને મોટો અજ્ઞાન કહે છે. સ્વામી સ્વરૂપમાં અસાધારણ અથવા ઉત્કૃષ્ટ કોઈ અપૂર્વ રસના પુત્રમાં ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી દશા છે. એટલો બધો અપૂર્વ રસનો અમે આત્માને આવું નહીં કે મને ખબર પડે નહીં. આનો અનુભવ થયો છે કે નહીં એને કોને પૂછવું છે? થોડીક શંકા પડે છે, થોડીક નથી પડી, પૂરેપૂરી પડેલી છે. શંકા થોડીક પડતી નથી, શંકા પૂરી લાગે છે હંમેશા. સામર્થ છે આચાર્ય ભગવાન. એક શબ્દ માટે કાલ 312 માં આપણે લીધું કે જ્ઞાન દોરાવ છે, જ્ઞાન માત્ર કોઈ જ્ઞાન માત્ર શબ્દ આવે છે. કુદરતી આવે છે, ભલે ત્યાં સમયસર લક્ષ હોય તો નહીં હોય. માત્ર જ્ઞાન સ્વરૂપ છો, બસ જ્ઞાન માત્ર એમ આવી ગયો. અવતર ચિહ્ન ઉપયોગ આપી દે છે. ચાલતું અનાદિનું જે પરિણામ છે એ પરિણામમાંથી ભંગ કરવા માટે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ પ્રયોગ કરીને જુદું કરવાનું છે. એમ જુદું કરવાનું છે લખ્યું છે. એટલે એમ એટલું એમ વિકલ્પ કરીને નહીં, એમ વિચાર કરીને નહીં, એમ બોલીને નહીં, પણ એમ પ્રયોગ કરીને જુદું પડવાનું છે, પ્રયત્ન કરીને જુદું પડવાનું છે એમ કહેવા માંગે છે. અને પછી છે એવી રીતે છે ઉત્તરમ ચિહ્નમાં કે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, અને પોતાને સીધો ઓળખી લેવાનો છે. પહેલા ઓળખાણ થાય છે, પછી અનુભવ થાય છે. અસાધારણ વિષમતા નો વિષય છે. એમાં જરા પણ કોઈ શંકા હોય તો એ વાત નથી બની. બીજું કઈ થયું છે કે માયનું છે, બીજું કઈ એમ ત્યાં નિર્ણય કરવા યોગ્ય છે, એમ ત્યાં સમજવા યોગ્ય છે. એમ કહીને શંકા આશંકાના પરથી સ્વાનુભવના વિષયને આ બોલમાં સ્પષ્ટ કર્યો છે. પ્રશ્ન પૂછો કે આ શાસ્ત્રની ગાથાનો અર્થ કરો, મારે એવો વિકલ્પ ન આવે કે મારે જ્ઞાન દશા માન્ય કરે તો સારું. શ્રી ગુરુ મારે માન્ય પરમાત્મા જેટલો હોય તો કે વિભૂત પીડા છે એવા શ્રી ગુરુ પોતાના અનુચેતન કરતી અધિક છે. સૌને મને અભિપ્રાય છે, મારું જ્ઞાન ને એટલી અપેક્ષા ત્યાં હોતી નથી. શું પ્રશ્ન પૂછશે, કેવી રીતે પરીક્ષા કરશે એ પોતાને ખબર નથી આવતી. પોતાની પરમતિ આગળ આવી છે કે નહીં છે, બસ વાત પૂરી થઈ ગઈ. બીજાના વિકલ્પ અને બીજાના પ્રશ્નોનો ઉત્તર માની સાથે સંબંધ શું છે? તાને મોજુદ પરિણતિ છે, ઉપસ્થિત પરિણતિ છે, અને કોઈની અપેક્ષા હોતી નથી. જે ગુરુ જ્ઞાનના આધારે અનુભવ થયો છે એમાં પણ એક ધ્રુવત્વ આવ્યું છે, એટલે એને પંચમ ગતિ કહે છે. ચાર ગતિથી બહારના એ પરિણામ છે, ઉદય ભાવથી બહારના પરિણામ છે. અને એને ધ્રુવી ગાથા જે છે, નમસ્કાર મળી ગાથા, ધ્રુવ અચરણની અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ. તો એ ધ્રુવ ગતિ કહી છે, કેમ કે એ ગતિ પછી નહીં ખરે. મોક્ષ પામવા તો ધ્રુવ ગતિ ખરી, પણ મોક્ષ પામવાના કારણભૂત જે પરિણામ ઉત્પન્ન થયા સ્વાનુભવના, એમાં એક મોક્ષનો અંશ છે, આંશિક મોક્ષ દશા છે. એટલે એ ધ્રુવત્વ આવ્યું છે. તો જેમ સ્વભાવ ધ્રુવ છે એમ એના અનુભવની નિશંકતા એ ધ્રુવ ચીજ છે. એમાં ધ્રુવત્વ છે, એ જ ધ્રુવત્વ છે, સ્વભાવની જાતનું ધ્રુવત્વ છે. પૂછવું પડતું કે મનુષ્યની નિશંકતા પણ કોઈ અલૌકિક હોય છે. એ રીતેમાં સ્વામિનારાયણ સ્પષ્ટ કરે છે. 255માં શ્રોતનો નિર્ણય આવેલો છે. જીવનની વાણી, ભગવાનની વાણી, ગુરુની વાણી, ગુરુદેવની વાણી મહિમા કરે છે. અથવા કુશાસ્ત્ર અથવા અજ્ઞાનીની વાણી અને જ્ઞાનીની વાણી, જીનેન્દ્રની વાણી એને સંતોલ કક્ષાએ રાખતા વેળે તોડે છે જુદી જુદી રીતે. એકની મહિમા કરે છે, બીજાનો હું છે મહિમા કરે એને એટલો બધો ફેર છે. કુશાસ્ત્રનો મહિમા કરે તો દર્શન ની તીવ્રતા હોય તો જ કરે, એને દર્શન નું તીવ્ર થઈ જાય છે. કુબેર, કુગુરુ અને કુશાસ્ત્ર તીવ્ર દર્શન વસે છે. એ બાજુની મહિમા, ભક્તિ, પ્રશંસા, જ્ઞાનવાદ જે કઈ થાય એ બધું તીવ્ર દર્શન વશ થાય છે. મુખ્ય કારણ હોય તો અનેક પ્રકારના પરિણામમાં એ દર્શન છે. ગુરુદેવને ખબર નથી કે ત્રણેય ફેરકાના સંપ્રદાયના જે સાધુ સમાજ છે એ સમાજના ગુરુદેવ ના સ્થાને બધા બેઠા છે. પરિસ્થિતિ ઉભી થાય કઈ ખબર નથી પોતાને. અંદાજદાર ની વાત છે, કઈ બહુ વિચક્ષણ કોઈ સાધારણ ટાકા છે. પોતાનું સામર્થ્ય પણ સાધારણ તો દાંડી પીટીને વંદન નમસ્કાર કોઈ પણ પ્રકારે ધાર્મિક રીતે આદર સત્કાર કાંઈ પણ બની શકે નહીં. દર્શનની તીવ્રતા વિવેકમાં જવાનું કારણ કોઈ ભોગે કોઈ કારણે સીવી શકાય નહીં.
ગુરુની વાણીથી નક્કી કરી શકાય છે.
મોક્ષ માટે બહુ સુંદર માર્ગદર્શન છે આ વાતનું. જન્મ મરણ માં બાકી રાખવાનું નથી. પરિણામ કેવા હોય છે, એના ફળ શું હોય છે, ત્યાં પરિણામ તત્વ દ્રષ્ટિએ શું એનું સ્થાન છે, કયા ખાતામાં એ ખટવાય છે, ગુરુ માની થી મુક્તિ કરી શકાય છે. પછી મેળવે પોતાના પરિણામ સાથે, આગળની વાત ગુરુની વાત પોતાના પરિણામ થી મેળવે અને મુક્તિ કરે ત્યારે એને જેમ ટાળો મેળવે. જવાબ છેલ્લો લખ્યો ગમે જવાબ મળે બરાબર છે. એમ નક્કી કરી શકાય છે જો આગળની ગુરુમાની સાથે મેળ ન ખાતો હોય તો એને ઊંધા રહી જવું જોઈએ. કારણ કે મારી ઊંધા છે કહ્યું પણ એમ વિચારવાનું જે નથી કે મારું બરાબર છે અને કંઈક આમ ભૂલ લાગે છે, ગુરુની વાતમાં કંઈક ભૂલ લાગે છે કે આગળમાં કંઈક ભૂલ લાગે છે, જરા પણ વિચારવા યોગ્ય શંકા કરે તો પણ મને એ પોતાની ભૂલ છે એવી શંકા મુખ્યપણે કરવા યોગ્ય છે. મુખ્યપણે એ શંકા મને આવવા લાગી છે. આગળ ગુરુ માનથી જ નક્કી કરી શકાય છે. નિમિત્તની પ્રધાનતા લોકો એમ સમજ્યા છે કે નિમિત્તને માનતા નથી. નિમિત્તની નિમિત્તના સ્થાનમાંથી કોઈ આગળ પાછું કરે તો ચલાવવા તૈયાર વધે. કાયદાનો પ્રશ્ન ઉઠે તો વકીલની સલાહ લેવા જાય, તો ગેસ બગડે છાતીમાં ગોળો છોડે તો ગેસ છોડે છે તો હાથમાં અપેક્ષા કાઢીએ રાજેશ પાસે જાય. આપણે કાઢીએ રાજેશ પાસે જાય કે કઈ પાછા નહીં જોઈ કોઈ કરી નાખે નહીં. વિવેક ન હોય એટલે મનુષ્ય વિવેક ન હોય તો એને ઉપાદાન માંથી કોઈ સારા પરિણામ થવાની આશા રાખવી એ તદ્દન વ્યર્થ છે. તદ્દન વ્યર્થ છે. સત્પુરુષનો બહુ મહિમા કર્યો છે, શ્રીજીએ સક્ષમાગમનો બહુ મહિમા કર્યો છે. નિમિત્તના નિમિત્તમાં ફેર પાડી પ્રત્યક્ષ કરવી સમજી પરોક્ષ જીવનો પુકાર આગમ પરોક્ષ છે. આગમ કોણ છે? મારી પરોક્ષ છે, આ પ્રત્યક્ષ છે. 661 પત્રમાં જોઈ લીધું પ્રત્યક્ષ સમાગમ સત્પુરુષના સમાગમને અને આચાર્યના આગમને પંચાવન સ્થાને બિરાજમાન થઈને એને બરાબર ગણે કે અધિક કહેતા હોય તો એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, એ આગમનો અભિનિવેશ એના કરતા છે, વિપરીત અભિનિવેશ છે. અપ્રશસ્ત નામનો પ્રશસ્ત નથી ત્યાં, પરિણામ શું થાય છે? પણ પ્રશ્ન કરો સાહેબ, આ પરિણામ કરીને શું થાય છે? શાસ્ત્રમાં અત્યારે વિચારો ક્યાં શું પરિણામ કરે છે? અને આ તમે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહો છો, હા, પરિણામ ઉપર ઉપરના મન કશાયના છે, અંદરના વિતુર અશુભ ભાવ, અશુભ આદિતુ, અશુભ કારણ, અશુભ હેતુ, અશુભ અભિપ્રાયનો વિષય પ્રવર્તી રહ્યો છે, તો જ આમ બને, તો જ પ્રત્યક્ષને જ્ઞાન કરે અને પરોક્ષને મુક્ત કરે. પ્રત્યક્ષ ભૂલો કર્યા આપણે તો ઘણી જગ્યાએ આરામથી મોટા મોટા શાસ્ત્રોમાં આત્મવિવેક કરે છે અને એમાં પણ આપણી પાસે હોય તો જ્ઞાન નો સલામતા નથી, એમાં લડાફેર થતા રહે. પરમેશ્વર જૈન પરમેશ્વર એ જ કહે છે જે આ કહે છે, અને જે જૈન પરમેશ્વર કહે છે તે જ આ કહે છે. બંને મતમાં કોઈ કોઈ નથી, બંને જૈન મત છે, એક જ મત છે, એક જ અભિપ્રાય છે. અમે પાસે જવાનું એ વિવેક કરવાનું છે, કારણ કે જૈન અનાદિ જે ભૂલેલો છે માર્ગ છે, કેવા કેવા પરિણામ ને એના શું શું ફળ હોય છે એ હું કેવી રીતે નક્કી કરીશ? તારી મુજબ હું કઈ નક્કી કરી શકીશ નહીં. આગળ આની ચીજ તે નક્કી કરી શકાય છે, અંતર મિલન કરવું પડે છે, એની અંદર અંતરમંથન કરવાનું હોય છે, એની અંદર એ બધી વાત નક્કી કરવામાં આવી જાય છે, નક્કી કરી શકાય છે. એટલે પોતાના ભાવને બતાવનારા, પોતાનો ભાવ વાંચે છે એ ગુરુ માણે કે આગમ માણે છે એ વાચક છે. વાંચક વાંચન એવું એની સંધિ પોતે કરે, મેળવણી કરે, નિંધવણી કરે અને નક્કી કરે અને તત્વદૃષ્ટિ નક્કી કરે આશ્રય તત્વ છે, આ દંડ તત્વ છે, આ તત્વ છે, આ પાપ તત્વ છે, એની ખબર પડે છે. ભગવાન સ્વાદવાદ માણસ તત્વ પ્રકાશી શકે છે. જે તત્વનું પ્રકાશન છે એ ભગવાનનું સ્વાદવાદ માણસ પ્રકાશી શકે છે. કોઈ સર્વજ્ઞના પંથને નિસરનારા એ કોઈ તત્વની માણસ તત્વને પ્રકાશી શકે, તત્વને કહી શકે એ વાત બની શકતી છે. પ્રકાશી શકતા નથી. આમ સરખામણી કરતા અન્ય મતને આવે તો સરખામણી ના કરતા પણ
ખાસ
કોઈ લોકિક સંબંધ એટલે જે મોક્ષ નથી એનું કરવું છે તો ઘટિક જોવું જોઈએ. શરૂઆતમાં કે તું આત્માની સાધના કરવા નથી કારણ ધ્યેય તો પૂર્ણ શુદ્ધ થવાનું છે. આ લૌકિક જન્મ પરિચય ક્યાંય મોક્ષ નથી, જેની પાસે વાત નથી, જેની પાસે આ વિષય નથી, જે દુનિયાદારીના વિષયમાં રીચા પીતા પીડા છે એનો સંઘ વિશેષપણે તું કેમ કરો છો? તો જૂનો સંઘ હોય તો એ ઓછો છે, જયારે છૂટી જાય એવો કપાય એમાં ઉભો થાય. એનો રસ લે વધારે કે સંઘમાં આવે તો એને રસ પડે તો એને નુકસાન થાય છે. કેમ કેમ પોતાનું સાધન કરવું છે એ દિશામાં અને એવા પરિણામ પોતાના એવા પરિણામ અવરોધનું કારણ થાય છે એનું એને ખબર પડતી નથી. આવા અનેક પ્રકારનું જે પરિણામ થાય છે એને અહીંયા ઘટનાર કહે છે. અનેક જાતના પરિણામ જીવનમાં માર્ગદર્શન પરિણામ છે ત્યાં પગલે પગલે માર્ગદર્શન મળે છે. સત્પુરુષોના વચનોથી એને સમજવા માટે અને પોતાને માર્ગે ચડવા માટે નિમિત્ત થાય છે. એટલે એમ કહે છે કે ગુરુ આગળ ગુરુની વાણીથી નક્કી કરીએ અને માર્ગ સુધીને માર્ગ ઉપર કેમ અવાય, કેવી રીતે અવાય એના એનો પાયા એના જ પાયા શોધજે. શોધક વૃત્તિ વિના માર્ગ હાથમાં આવતો નથી. જેની માર્ગની શોધ છે એને માર્ગ મળે છે, જેને માર્ગની શોધ નથી એને માર્ગ કહેવા વાળા મળે તો પણ એને માર્ગ મળતો નથી. આ એનો સિદ્ધાંત છે. ભગવાનની સાધના જે માનવી તત્વ પ્રકાશી શકે છે ગુરુદેવે માર્ગ બતાવ્યો છે. ખાસ વચન છે, પ્રશ્ન પૂછે છે પણ એ એમનો એક ખાસ વચન છે. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે, બધું ગુરુદેવે બતાવ્યું છે, બધું ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે. આપણા બોલતા પણ ગુરુદેવ આવે છે, એવું તો લગભગ આવે છે. એનું થોડું નામ છે, નામ છે માર્ગ છે એ સૌથી સૂક્ષ્મ વિષય છે. તમામ જેટલો નિરૂપણનો વિષય છે શાસ્ત્રનો સંસ્કૃતનો એનો માર્ગ કહો, ઉપાય કહો, વિધિ કહો, એ સૌથી સૂક્ષ્મ વિષય છે. તત્વનું તત્વ છે અને આત્મનું તત્વ તત્વ એમ કહે છે અમૃતચંદ્રાચાર્ય. સૌથી સૂક્ષ્મ તત્વ આત્મા તત્વ છે પણ આત્માનું તત્વનું તત્વ છે. આત્મા ધ્રુવ છે, કુટસ્થ છે એ તો સાંખ્ય નથી એ કહે છે. તો એમ વિચારાને પરિણામ વિશે જતી ગયા જેની અંદર તો પ્રમાણ પાસે પણ હોય છે. માર્ગ ગુરુદેવ બતાવ્યો છે, બીજું બધું પણ ગુરુદેવ માર્ગ ગુરુદેવ બતાવ્યો છે. સુંદર ખાસ આવે છે કે આમાં શું કહેવા માંગે છે. બીજા એક સમજવાનો વિષય છે કુદરતી એમ આવે તમને લાડવો ખવડાવ્યો તો હું કહે મને લાડવો ખવડાવ્યો પણ બીજું લાડવો ખવડાવ્યા ને એમ કે ગાંઠિયા ખવડાવ્યા એમ કે માર્ગ બતાવે છે. પ્રકાશી શકાય છે, બધા પરખે છે, ચારે પરખે છે, અથવા જે પરખે ભૂલ થાય એવા તમામ જગ્યાએ પોતાને ન પડવા દે એવું સ્થિર રાખનાર સત્પુરુષ જ્ઞાની છે. આપના રચના મળી સત્પુરુષ પ્રતિવૃત્તિને સ્થિર રાખનાર એમ કરીને વાત લીધી છે ને. ખબર પડે બચવાનું સંકેત છે, જેને બચવાનું બચવાની ખબર પડતી નથી એને તો ખબર પડતી નથી કે આ સંકેત છે અથવા એ ઉપકાર સંકેત છે. બચવાની ખબર પડે છે કે એક વાર મરતો બચ્યો નથી, અનંત વાર મરતો બચવાનું ઉપકાર થયો છે કે અનાર પ્રત્યેથી, એ વિશે આખો જુદો થઈ પડે છે. એની તુલના કોઈની સાથે થઈ શકાય નહીં. જૈનંદ્રજ્ઞાની ગુરુ જ્ઞાનીનું અવલંબન સાથે રાખજે, સાથે રાખજે, મૂલ્યાંક કરજે તારા પરમાણુ સાથે, તારા પરમાણુ ઘટના સાથે.
જુદી છે, જ્ઞાન વિતરણ એનું ખૂબ જુદું છે. Thank you.